2014 એ શ્રી મનુભાઈ પંચોળી દર્શકનો જન્મશતાબ્દી વર્ષ છે. સાહિત્યકાર, કેળવણીકાર અને સમાજસેવક તરીકે વિખ્યાત મનુભાઈ મૂળભૂત રીતે એક વિચારક તરીકે આપણને યાદ રહેશે. મનુભાઈના વિચારોનું 101 પાનાનું નાનકડું સંકલન મનુભાઈ પંચોળી સાથે વિચાર યાત્રા કિશોરો યુવાનો માટે તૈયાર કર્યું છે. એમની શતાબ્દિ નિમિત્તે તેની 1,00,000 નકલ એ નવી પેઢીના વાચકોને પહોંચાડવાની ઉમેદ છે. આ ચોપડી તો આપણી સૌની પાસે આવી છે. હવે એમાંથી કેટલાક ફકરા મેં પસંદ કર્યા છે જે 1/2 કલાકમાં વાંચી શકાય, એ આપણે વાંચીએ. જુદા જુદા લેખો મનુભાઈના એમાંથી ટૂંકાવેલા અંશો જ છે, આખા લેખો નથી. કોઈ અલબેરુની એક વિચક્ષણ પ્રવાસી હતો. તેણે હિન્દુસ્તાનનું બહુ ઝીણવટભર્યું અવલોકન કર્યું છે. બધું જોયા પછી તેણે લખ્યું છે કે હિન્દુસ્તાનના લોકો બહુ માયાળુ છે, આતિથ્યશીલ છે, તેમની પાસે કળા કારીગીરી છે, પણ આ બધા સદગુણો હોવા છતાં એમનામાં મોટા મોટી કોઈ એબ હોય તો એ છે કે તેઓ અમે બધું જાણીએ છીએ ને અમારે કોઈ પાસેથી કંઈ શીખવાનું નથી તેવા અહંકારી છે. આ થોડી લીટીઓમાં આપણા સદગુણ અને મુખ્ય દુર્ગુણની યાદી આવી જાય છે. થેન્ક યુ. બુદ્ધ ધર્મના પતન પછી આપણે જાણે નવું જ ન શીખવાની પ્રતિજ્ઞા લીધી છે. આપણા વડવાઓ ત્રિકાલગ્ન હતા, તેઓ જે કહી ગયા તેમાં કાના માત્રા પણ ફેરફાર કરવામાં આપણે જાણે મહાપાપ કરશું તેવો ભય સેવાતો રહ્યો છે. આપણે નવું શીખવું નથી અને જૂનાને તપાસી જોવાની આપણી તૈયારી નથી. આપણી નિર્બળતાનું બીજું કારણ ઉચ્ચ જ્ઞાતિઓની જોહુકમી. તેમાંથી ખુદ શિવાજી મહારાજ પણ બચી શક્યા નહોતા. શિવાજી તો શુદ્ર ગણાય એમ કહી બ્રાહ્મણોએ એમનો રાજ્યાભિષેક કરવાની ના પાડેલી. જાતિનું અભિમાન કેવી શેખી કરી શકે છે તેનો આવો જોટો મળવો મુશ્કેલ છે. ઉચ્ચ જ્ઞાતિઓની જોહુકમીની આ પરંપરા છેક મહાભારતકાળથી ચાલી આવતી દેખાય છે. તું સુતપુત્ર હોવાથી હું તને વરીશ નહીં એવી કર્ણને ઉદ્દેશીને દ્રૌપદીએ ઉચ્ચારેલી વાણી જેણે સમગ્ર ઇતિહાસપટ પર ગાજા કરી છે. હિન્દુ સામાજિક વ્યવસ્થાની જોહુકમીથી ત્રાસીને નીચલા વર્ણોએ જ્યારે મુસ્લિમ ધર્મનો આશરો લીધો ત્યારે તો ખજૂરાનો એક ટાંગો ભાગ્યો તોય શું એવી ગણતરી બહુમતી હિન્દુઓએ કરી હશે. પણ એ પ્રબળ અન્યાયનું પરિણામ જ આજે આપણે દેશના ભાગલા રૂપે ભોગવી રહ્યા છીએ. આ સામાજિક અન્યાયનું મૂળ એક બીજી જ માન્યતામાં પડેલું છે અને તે છે શરીર શ્રમની સૂગમાં. જમાનાઓથી આપણે શરીર શ્રમને હલકું ગણીએ છીએ અને એવા હલકા કામ આ નીચલી કૌમો પર નાખતા આવ્યા છે. બુદ્ધિશાળી વર્ણે મજૂરીનો બહિષ્કાર કર્યો છે અને જેઓ મજૂરી કરે છે તેમનામાં નથી અભ્યાસીપણું કે નથી મળતી તેમને પ્રતિષ્ઠા. બીજો એક લેખ છે, સારપ અને સમજણ અલગ છે. સ્વરાજ આવ્યું, લોકશાહી લાવ્યા, સમાનતા, સમાજવાદ, આયોજન, બિનસાંપ્રદાયિકતા જેવા કંઈ કંઈ મોટામાં શબ્દો ચલાવ્યા, પણ તેનો અર્થ પ્રજા સુધી કંઈ પહોંચ્યો ખરો? ફુગાવો શા માટે છે? એ કેમ માટે? સાચી કેળવણી કઈ? બજેટમાં પોતાને માથે કેટલો બોજો પડે છે? એમાં કેટલો વ્યાજબી કે ગેરવ્યાજબી તે બાબતમાં લોકો કંઈ જાણે છે ખરા? મધ્યયુગમાં બ્રાહ્મણો યજમાન ન સમજે તેવા મંત્રોથી યજ્ઞો ચલાવતા, તેવા જ અર્થહીન ભાષણો આપણા રાજકીય નેતાઓ આજે બહુ અંશે કરે છે. લોકો તે સમજતા નથી, જટ સમજે તેમ પણ નથી, અને અત્યારે તેમને સમજાવવાની ધીરજ નેતાઓમાં નથી. લોકભારતી વિદ્યાપીઠમાં ખેતીના સ્નાતક થવા આવતા વિદ્યાર્થીઓને પ્લેટોથી માર્ક્સ સુધીનું રાજનીતિશાસ્ત્ર શીખવવાનું ફરજિયાત હોય છે. શરૂઆતના કેટલાક વિદ્યાર્થીઓ પૂછે કે અમારે આ રાજનીતિશાસ્ત્ર જાણીને શું કરવું છે? એને બદલે અમને ભૂમિ રસાયણ, વનસ્પતિ સંસ્કરણ વિદ્યા વધારે શીખો તો તે ઉપયોગી પણ થાય. ત્યારે હું એમને સમજાવું છું કે અંગ્રેજો અહીં આવ્યા ત્યારે આ દેશની ખેતી વિલાયતના કરતાં સારી હતી, ગ્રામોદ્યોગો સારા હતા, એટલે તો ધન મેળવવા એ લોકો અહીં આવેલા. તેઓ તો આપણાથી ગરીબ હતા જ, પણ સામાજિક, રાજકીય, વૈજ્ઞાનિક વિચારોમાં તે આપણા કરતાં આગળ વધી ગયા. આપણે નવું કાંઈ શીખ્યા નહીં, પરિણામે આર્થિક રીતે આપણે આગળ હોવા છતાં સામાજિક, રાજકીય અને વૈજ્ઞાનિક પછાતપણાને લીધે આપણે હાર્યા. તેનું પુનરાવર્તન હવે ન થવા દેવું હોય તો ખેતી વિજ્ઞાનની જોડે અસરકારક નાગરિકતા માટે જરૂરી અન્ય શાસ્ત્રો ખેતીના સ્નાતકે પણ ભણવા પડશે. લોક કેળવણી વિના આરો નથી. રચનાત્મક કામ પણ લોક કેળવણી વિનાનું પરંપરાગત હોઈ શકે. આવું પરંપરાગત રચનાત્મક કાર્ય કાંતનાર કે વણનારના હાથમાં થોડા પૈસા મૂકીને સંતોષ માની લે છે, પણ તે વિસરી જાય છે કે કાતણ વણાટનો ઉદ્યોગ આ દેશમાં ઘેર ઘેર હતો ને નિપુણતાથી ચાલતો હતો. તે મરી પરવાર્યો, કારણ કે એ કાંતનાર, વણનાર કે તેને નભાવનારાઓમાં અંગ્રેજોના આગમનથી જે નવી પરિસ્થિતિ ઊભી થઈ તેના સામાજિક, રાજકીય કે નૈતિક સંદર્ભોનો ખ્યાલ જ ન હતો. સારા માણસો તે વખતે પણ હતા જ, પરંતુ સારા અને સામાજિક રીતે સમજવું બંને અલગ છે. સારા માણસો પણ સામાજિક રીતે અણસમજવું હોઈ શકે છે. તે વખતે હતા, આજે પણ છે. રાજ્ય સંચાલનના, જ્ઞાતિના કે ધર્મના જૂના વિધિવિધાનો નવા વિચારોના સંદર્ભમાં ફેરવવા જોઈએ તે એમને સૂજ્યું નહીં. બીજો એક લેખ છે, જૂનું માનસ અકબંધ. ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં કહ્યું છે કે અંગ્રેજોએ હિન્દુસ્તાન જીત્યું નથી, પણ આપણે તેમને સોંપી દીધું છે. ભારે માર્મિક અને કડવું લાગે તેવું, છતાં અંદરથી સાચું વાક્ય છે. તે દિવસે સાચું તેટલું જ આજે પણ સાચું. અંગ્રેજો થોડા હતા ને આપણે તો અસંખ્ય હતા. આ થોડાએ અસંખ્યને કેમ હરાવ્યા? આ થોડા અંગ્રેજોને, લશ્કરના સિપાહીઓ ને વહીવટદારો કોણે પૂરા પાડ્યા? આપણે જ એમના સિપાહી થયા, એમના વહીવટદાર થયા. તેનો અર્થ એ કે આપણે જ એમને આપણો દેશ સોંપી દીધો. જમાનો બદલાતો ગયો, પણ આપણે એને બદલાયા. ન્યાત જાતના તે જ કુંડાળા, તે જ ધાર્મિક રૂઢિઓ, તે જ પરલોક પરાયણતા, આ લોક વિશે તે જ બેદરકારી, આ બધા અપલક્ષણો સાથે આપણે નવું બંધારણ, નવી રાજ્ય પદ્ધતિ લાવ્યા, પણ આપણે તો જૂના ને જૂના જ રહ્યા. કોળી કોળી માટે, કણબી કણબી માટે, ગ્રાસદાર ગ્રાસદાર માટે, ભણેલા ખરી રીતે ભૂલેલા ભણેલા માટે, આ નવો જ્ઞાતિવાદ, બધું જૂનું માનસ અકબંધ રહ્યું. અંગ્રેજો ગયા, ગોરા સાહેબોને બદલે ઘઉંવર્ણા સાહેબો આવ્યા. તે આપણા મુનિમ છે, રાજ આપણું છે, તે આપણા લાભમાં ચાલે, એ જાતની જાગૃતિ નથી, જ્ઞાન કે અભ્યાસ નથી. રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તેવા પ્રજાકીય પ્રૌઢ શિક્ષણની જરૂર છે. તે માટે આપણે જૂના વિચારો, જૂના આચારો, જૂની વર્ણ વ્યવસ્થા એવું કાંઈ કાંઈ બદલવું પડશે, નહીંતર એ જ મતદાનથી નબળા તત્વો સત્તા પર આવશે. અંગ્રેજોને આપણે જ આપણો દેશ સોંપી દીધેલો, તેમ આજે દેશ ઘઉંવર્ણા સાહેબોને, જ્ઞાત જાતને આપણે સોંપી દીધો છે. લોકશાહી તો એવું ઝાડ છે જેનો રસ પાંદડે પાંદડે, ડાળીએ ડાળીએ, મૂળિયામાં, થડમાં બધે ઉતરેલો હોય, પરંતુ આપણી લોકશાહી કેવળ રાજકીય લોકશાહી છે. સામાજિક લોકશાહી હજી જન્મી નથી. શું શેઠ અને ગુમાસ્તા વચ્ચે લોકશાહી છે? અરે, પતિ પત્ની વચ્ચે પણ ક્યાં લોકશાહી છે? ખાઈ પીને પતિદેવ આરામથી ખાટ પર બેસે અને પત્ની ઠામ ઉટકવા બેસે, આ રીતે માત્ર રાજકીય લોકશાહી હોય તે કેમ ટકી શકે? હવે કેળવણી વિશેના એમના વિચારોના કેટલાક લેખો છે, નાના નાના અંશો છે લેખના. લોટામાંનો રાક્ષસ. એટલું નિશ્ચિત માનજો કે જ્યાં સુધી આજની શિક્ષણ પદ્ધતિ આપણે નહીં બદલીએ ત્યાં સુધી આપણું કામ થવાનું નથી. આજની ભૂંડી કેળવણીથી માણસ નર્યા સ્વાર્થ સિવાય કશું શીખતો નથી. હરામના હાડકા કરવા અને સમાજદ્રોહ કરવા સિવાય બીજી કોઈ વૃત્તિ તેનાથી પોષાતી નથી. પહેલાં તો 10-20% ભણતા હતા, તેટલો બેઠાડું વર્ગ કદાચ પરવડી શકે કારણ કે બાકીનો 80% વર્ગ કામ કરતો હોય. 20% બેસી રહે તે પણ અન્યાય છે, છતાંય તેથી સમાજ સ્થગિત ન થાય. પરંતુ 100% લોકો બેઠાડું થાય તો સમાજનું સત્યાનાશ જ વળે ને. આપણે કહીએ છીએ કે કામ કરનારા નથી મળતા, પણ શેના મળે? આ શિક્ષણથી તો કામ ન કરે તેવાની જ સંખ્યા વધતી જાય. આમાં તો કોઈક મળે તો ચમત્કાર માનવો જોઈએ, જ્યારે આપણે તો લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોઈએ છીએ. આજની કેળવણી સામે બંડ ઉઠાવવું જોઈએ. આ ભયંકર વસ્તુ છે. આની આ કેળવણી ચાલુ રહી તો 10-20 વર્ષે નવી પેઢી સમૂળગી પાંગળી અને સ્વાર્થી, સમાજદ્રોહી અને દેશદ્રોહી બની જશે. અને ત્યારે પેલા અરેબિયન નાઇટ્સના લોટામાંના રાક્ષસ જેવો ઘાટ થશે. તે હમણાં ભલે બંધ લોટે છે પણ પછી બહાર નીકળશે. શિક્ષણનું ખરું કામ એક નાનકડો ફકરો છે, પણ કેટલું બધું કહ્યું છે એમાં. ભણાવવું એટલે શું? ભણાવવું એટલે જ્ઞાન આપવું અને સાથે મર્દાનગી આપવી. આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શીખવવાનું છે. આપણા શિક્ષણમાંથી, સાહિત્યમાંથી એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી સામાન્ય માણસ ઊઠીને ઊભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે. શિક્ષણનું ખરું કામ આ છે. ભણેલો માણસ શૂરવીર હોય, સેવા પણ એને માટે જ છે. સેવામાં મર્દાનગી પ્રગટ થવી જોઈએ, સામાન્ય માણસમાં નૂર પ્રગટ થવું જોઈએ. શિક્ષણ, સાહિત્ય અને સેવા એ જે કરવાનું છે તે આ છે. શિક્ષણ ખાતર શિક્ષણ નહીં, સાહિત્ય ખાતર સાહિત્ય નહીં, સેવા ખાતર સેવા નહીં. તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ, માણસ બેઠો થવો જોઈએ. આવી તાકાત જો ન નિપજતી હોય તો શિક્ષણ, સાહિત્ય, સેવા બધું નકામું. શિંગડા માંડતા શીખવશું. નાનાભાઈ અને મનુભાઈ આખી જિંદગી શું શીખ્યું છે એનો આ લેખ છે નાનો. ગાંધી પાસેથી અમે સમજ્યા કે કેળવણીનું યુગાનુકૂળ સ્વરૂપ દેશના અજ્ઞ બહુજન સમાજને માટે એમનામાંથી જ સુજ્ઞ નેતાગીરી પૂરી પાડનારું હોવું જોઈએ. ગાંધીને પ્રતાવે એમને એવી સમજણ હતી કે વિદ્યાર્થીઓ ગામડામાં રહેવા, ગામડાને સુધારવા અને ગામડાની વકીલાત કરવા પ્રેરાય, તે ગામડાની કેળવણીનું લક્ષ્ય હોવું જોઈએ. આ માટે અમારે અમારા શિક્ષણમાં નવો અભ્યાસક્રમ, નવી પદ્ધતિઓ, નવા સાધનો, નવા શિક્ષકો ઊભા તો કરવાના હતા જ, પણ એના કરતાંય વધારે મહત્ત્વનું કામ આ વિદ્યાર્થીઓમાં ગામડા માટે પ્રેમ ગૌરવ કેળવવાના હતા. ગામડાના વિદ્યાર્થીઓ બધા અતિ સામાન્ય કુટુંબના બાળકો હતા, પણ જે આવતા તેમને વાલ સોયા લાગતા. તેમને અમે જાતે જ પીરસતા, તેમને કપડાં ધોતા, વાળ વળતા શીખવતા, તેમની જોડે વરસતા વરસાદમાં દોટ મૂકીને અમે ડુંગરામાં જતા, સાથે ધુબકા મારતા, ટેકરા વળોટતા, ગાયો ચારતા, ગાયો ધોતા, હુતું તૂતું લંગડી તો રમતા જ, પછડાતા પછાડતા. વિદ્યાર્થીઓ વેકેશનમાં ઘેર જાય ત્યારે અમે વિલાઈ જતા, દાડા ન જતા, આવે ત્યારે ઝાંપે લેવા જતા. જરૂરથી વધારેની જરૂર નહોતી અમને કોઈને. હું લગ્ન કરવા ગયો ત્યારે રેલ ભાડાના પૈસા ઉછેના લઈને ગયેલો. એવા મસ્તીના દિવસો હતા. તેહીનો દિવસા ગતા. મને પરમ સંતોષ, કોઈ વાર બાળકોના વાલીઓ પૂછતા કે મારા છોકરાને નોકરી મળશે? હું કહેતો મળે પણ ખરી, ન પણ મળે, પણ અમે નોકરી માટે ભણાવતા નથી. તો પછી એ શું કામ ભણે? ખેતી તો અમારે ઘેર રહીને જોત જોતા શીખી જાય. ના બાપા, નવી ખેતીની તમને પણ ખબર નથી. એ નવી ખેતી શીખશે એ તમારે માથે નહીં પડે, પોતાનો રસ્તો કરી લેશે. પણ તમે બીજું શું શીખો છો? ખેતરનું તો ઠીક મારા ભાઈ, અહીં ઢેફા ભાંગ્યા કે ઘેર ભાંગ્યા બધું સરખું છે. જો બાપા, અમે શું શીખવીએ છીએ તે કહું? પછી તેવાની સામે આંખ નોંધી ને હું કહેતો શિંગડા માંડતા શીખવીએ છીએ. અને પછી પહેલાં બકરાના બચ્ચાની વાત કહેતો કે બ્રહ્મા પાસે જઈને પોતાને કૂતરા, નાર, માતાજી બધા ખાઈ જાય છે, તેમાંથી બચવું કેમ તે અંગે કાકલુદી કરવા લાગ્યું. અને પછી બ્રહ્માએ આપેલા જવાબથી તેના કાન ભરાઈ જાય તેમ કહેતો, બાપા, બ્રહ્માએ બચ્ચાને કહ્યું હું તો તારો દાદો છું ને, એ છતાંય તારું આ કૂણું કૂણું રાકડું મોઢું જોઈને મને મન થાય છે તને એક બટકું ભરી લેવાનો. તો જરા શિંગડા માંડતા શીખ. આ તને શિંગડા મેં શા સારું આપ્યા છે? બાપા, અમે આ શિંગડા માંડતા શીખવવાના છીએ. મને પરમ સંતોષ છે કે આ શિંગડા માંડવાનું શીખવતા શિક્ષણને પ્રતાપે અમે ગામડાના કેટલાય વગર પૈસાના વકીલો કેળવી શક્યા. આ બધામાં શિરટોચ નીવડ્યા દુલેરાય માટલિયા. અમારું કામ તેમને અપૂરતું લાગ્યું અને એમ હતું જ, એટલે ઉપડ્યા માલપરા. ત્યાં જઈને ધૂણી ધખાવી, શાળા બાલ મંદિર હાથમાં લીધા, ખાદી કામ કર્યું, રાત્રિ પ્રાર્થનામાં ગામની કેળવણી શરૂ કરી. આખા ગામને કેળવવાનો આવો પ્રયોગ કદાચ બબલભાઈ સિવાય કોઈએ નહીં કર્યો હોય. માલપરાને તેમણે સ્વચ્છતાના, નિર્ભયતાના, પ્રભુ શ્રદ્ધાના પાઠ શીખવ્યા. બહેનોને બધા કામમાં બહાર કાઢી. ગામડાની સભામાં માલપરા જેટલી બહેનોની સંખ્યા ભાગ્યે જ બીજે ક્યાંય મળે. માલપરા જેવી ચોખ્ખી શેરીઓ ભાગ્યે જ કોઈ ગામની જોઈ છે. એવો પ્રશ્ન થાય છે કે એ માલપરામાં હવે તેવું જ છે ખરું? અને જો ન હોય તો આ બધી ઝંઝટ, દોડધામ, ઉથલપાથલનું મૂલ્ય શું? એ જ દલીલને આગળ લંબાવીએ તો પૂછી શકાય કે ગાંધીથી શું થયું? ભાગલા પડ્યા, નિર્દયીઓએ લાખો નિર્દોષોની હત્યા કરી અને આજે દેશની આ દુર્દશા? ત્યાં માટલિયા કે અમારા જેવા તરણાનો શો હિસાબ? તો શું લોકસંગ્રહના, લોકકેળવણીના કામો છોડી દેવા? મનુષ્ય શું ઉખર ભાઈ જેવો છે, તેમાં કોઈ બી ઉગતા જ નથી? મને એવું લાગે છે, આ મનુભાઈનું વાક્ય બહુ હૃદયમાં રોપી રાખવા જેવું છે. મને એવું લાગે છે કે સંસ્કારિતા એ બહુધા પ્રાપ્ત સંસ્કાર છે, એ આપોઆપ વારસામાં આવતો નથી. તે માટે સંસ્કાર વારસો આપવાની શિક્ષણ વ્યવસ્થા, પરંપરા ઊભી કરવી પડે છે. એ ન થાય તો બીજી પેઢીએ જ પહેલાં હતી તેવી અસંસ્કારિતા પાછી પ્રવર્તે છે. બહુ બહુ મહેનત મંથનને અંતે સંસ્કારિતા હાથ આવે છે. મનુષ્યને સમજવાની ચાવીઓ. હવે સાહિત્ય વિશેના કેટલાક લેખો આવે છે. કલકત્તામાં એકવાર ત્યાંનું પ્રસિદ્ધ સંગ્રહાલય જોવા અમે ગયેલા. રસ્તામાં શ્રીકાંત નવલકથાનો પહેલો બીજો ભાગ મારા હાથમાં આવ્યો. મ્યુઝિયમના દરવાજા આગળ જ હું તે વાંચવા બેસી ગયો. મિત્રો બે કલાક પછી મ્યુઝિયમ જોઈને આવ્યા ત્યારે પણ હું વાંચવામાં તલ્લીન હતો. આટલી બધી એકાત્મતા આણવાની સાહિત્ય કૃતિઓમાં શક્તિ હોય છે. સારી કૃતિની એક ખાસિયત યાદ રાખવા જેવી છે. એ કૃતિ તેનું સમગ્ર સ્વરૂપ પહેલાં વાંચને જ પ્રગટ કરી દે છે તેવું નથી. ઉત્તમ કૃતિ કુલકન્યા છે. વારંવારના અનુનય પછી તે પ્રાપ્ત થાય છે. કોઈપણ સારી કૃતિ પ્રથમ વાંચને તેનું સ્વરૂપ આપણને બતાવી દે જ તેવું નથી. વાંચન પણ એક તપ છે. તેમાં પણ બહારના રસોને થંભાવી દઈ, નિરાહાર થઈ, કૃતિ સાથે એકાકાર વૃત્તિથી બેસવું પડે છે. રવીન્દ્રનાથનું કૃપણ, આવાગમન, અભિસાર અનેક વખત ભણાવ્યું છે. ને જેટલો એકાકાર વૃત્તિવાળો થઈને તે કાવ્યો પાસે ગયો છું તેટલો નવો અર્થ, નવું રહસ્ય મને મળ્યા છે. પ્રેમાનંદમાં એવો અનુભવ થાય તેમાં નવાઈ શું? અને મહાભારત, રામાયણની તો વાત જ શી કરવી. વસ્તુત સાહિત્ય સેવન એ આનંદ તપસ્યા છે. તેમાં આનંદ છે માટે લહેર જ લહેર છે, કાંઈ તપસ્યા નથી એવું નથી. મનુષ્યને હૃદય મળેલું છે અને એ હૃદય અનેક ભાવોની અંદર ઝંખતું હોય છે. હૃદય એક મોટો દરિયો છે. એ દરિયાની વિશાળતાની બાબતમાં, ગહનતાની બાબતમાં ગરીબમાં ગરીબ માણસ અને છત્રપતિ વચ્ચે કશો ફેર નથી. દરેકને અગાધ હૃદય મળેલું છે. આ સાહિત્ય છે તે હૃદયની વાર્તા કહે છે. హృదయన ఉండాన్ని, హృదయన తుఫానుని, హృదయన వమ్మలోని, హృదయని మలింతాని, హృదయని శుద్ధతాని, హృదయమాతి ప్రగటత భగవాన్ని, హృదయమా ప్రగటత శైతాన్ని, అని ఏ శైతాన్ అనే భగవాన్ నా జగడాని, నే జగడామతి ధీమే ధీమే శైతాన్ భగవాన్ మై థతో જાય છે એની વાર્તા. સંતોની વાર્તા કેવી સહેલી છે, શૈતાનની વાર્તા કેવી અઘરી છે. કારણ કે શૈતાન એ ખરેખર શૈતાન નથી, પણ ભગવાન થવામાં નિષ્ફળતા મળવાથી મૂંઝાયેલો મનુષ્ય છે. આ સાહિત્ય પદાર્થમાં મનુષ્યને સમજવાની, મનુષ્ય પ્રત્યે અપાર સહાનુભૂતિ કેળવવાની શક્તિ હોય છે. જે બધા મોટા સાહિત્યકારો થયા છે, તેમણે સંસ્કૃતિની જો કોઈ મોટામાં મોટી સેવા કરી હોય તો તે એ કે મનુષ્યને સમજવાની ચાવીઓ એમણે આપી છે. સાહિત્યની શક્તિ મનુષ્યના મનને પરિશુદ્ધ કરવાની છે, પણ તે એવી રીતે નહીં કે એમાં બધું ચોખ્ખે ચોખ્ખું છે, ચોખ્ખું નથી, છતાંય સહાનુભૂતિ રાખવા જેવું છે. કારણ કે કોઈને ચેન નથી ચોખ્ખું થયા વિના. છેલ્લો એક લેખ છે નાનકડો, કાવડ ઉઠાવનારા ક્યાં ગયા. જે દિવસે રેલવે ને તાર ટપાલ નહોતા, ત્યારે પણ કાશીનું ગંગાજળ દક્ષિણમાં છેક રામેશ્વર સુધી લઈ જનારા કાવડિયા હતા. આજે રેલ, તાર, ટપાલ, રેડિયો ચારે બાજુ ફેલાયા છે, છતાં સર્જન કે સંશોધનનું ગંગાજળ વહી જનારા કાવડિયા ક્યાં છે. જ્ઞાન વિજ્ઞાનની ગંગાને ખેતરે ને ઝૂંપડે પહોંચાડનાર ક્યાં છે. ઘણા વર્ષ પહેલાં શાંતિનિકેતનમાં આચાર્ય ક્ષિતિમોહન સેનને પ્રણામ કરવા ગયેલો, તેમણે વાત વાતમાં પૂછ્યું, આપણા દેશનો મુખ્ય કોયડો આપને શું લાગે છે. તેમણે ઘડીક મનમાં ડૂબકી મારી, પછી શાંત સ્વરે કહ્યું, જેમની પાસે જીવન છે તેમની પાસે વાણી નથી, જેમની પાસે વાણી છે તેની પાસે જીવન નથી. કોઈ કંઈ સેતુબંધ રચવાનો છે, દરિયાને તળિયે જઈને મરજીવાઓ મોતી શોધી લાવે તેવું આ સુભાષિત હતું, પણ સેતુબંધ થનાર, કાવડ ઉઠાવનાર ક્યાં છે. જે બી ખેતરમાં વવાતું નથી, જે પાણી નહેરો અને ધોરિયામાં વહેતું નથી, જે વિદ્યા વિસ્તરતી નથી, તે શું શાપયુક્ત નથી, તેને શાપમુક્ત કોણ કરશે. તુલસી રામાયણ કે સરસ્વતી ચંદ્ર જેવી કૃતિઓ બધા રચી શકતા નથી, પણ તેમાં રસ લેવાનો, લેવરાવવાનો, તેનો પ્રચાર કરવાનો ઘણા જરૂર કરી શકે. મધ્યયુગમાં સાધુ સંતો અને માણભટ્ટોએ વેદાંતને ચોરાચોકને ભજન મંડળીઓ સુધી સુલભ કરી દીધો, તેથી વેદનો જ્ઞાન પ્રવાહ વહેતો રહ્યો, જીવતો રહ્યો. આજે સર્જન પણ એ જ માગે છે, એ માટે કાવડિયા જોઈએ.